समय सार भगवान कुमकुंदाचार्य रचित द्रव्यानुयोग नो सर्वश्रेष्ठ ग्रंथ समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित सर्वश्रेष्ठ टीका आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां मोक्ष अधिकार चाले छे अने मोक्ष अधिकार मां गाथा 301-303 जी त्रण गाथाओ साथे हती तेनो स्वाध्याय आपणे पूरो कर्यो छे। 301-303 ए गाथामां एम वात आवी के जो पोताने शुद्ध अनुभवे परने न ग्रहे परने पर भावने पर द्रव्यने न ग्रहे अने पोताने शुद्ध अनुभवे तो एने कोई अपराध थतो नथी अने एने बंधनी शंका थती नथी। माटे पर द्रव्यने छोड़ीने शुद्ध आत्मानु ग्रहण करवू त्यारे ज निरअपराध थवाय छे। जो ए पर द्रव्यने ग्रहे छे तो ए अपराध करे छे अने एने बंधनी शंका थाय ज छे। आ अपराधनी वात आवी एटले हवे पूछे छे के आ अपराध एटले शुं, आ अपराध एटले शुं, तेना उत्तरमां અપરાધનું સ્વરૂપ કુમકુંદાચાર્ય ભગવાન ગાથા 304-305 દ્વારા આપણને સમજાવે છે અપરાધનું કેવું સ્વરૂપ છે એ આપણને ગાથા 304-305માં કુમકુંદાચાર્ય ભગવાન સમજાવે છે। તો આપણે ગાથા 304-305 લઈએ છીએ। સંસિદ્ધિ રાજ સિદ્ધમ साधितम आराधितम च ऐकर्थम अपगत राधो य खलु चेतैतास भवत्यपराध यह पुनः निरपराध चेतैता निसंपि तस्तु स भवति आराधनया नित्यं वर्तते अहमिति जानन। ગુજરાતીમાં ગાથા છે। સંસિદ્ધિ સિદ્ધિ રાધ આરાધિત સાધિત એક છે એ રાધથી જે રહિત છે તે આત્મા અપરાધ છે। વળી આત્મા જે નિરપરાધી તે નિસંગતિ હોય છે વર્તે સદા આરાધનાથી જાણતો હું આત્મને। ગાથાના અર્થમાં કહે છે કે સંસિદ્ધિ રાજ સિદ્ધમ સાધિતમ આરાધિતમ ચ એકાર્થમ એટલે કે સંસિદ્ધિ રાજ સિદ્ધિ સાધિત અને આરાધિત એ શબ્દો એકાર્થ છે। ય ખલુ ચેતૈતા અપગત રાધ સ અપરાધ ભવતી જે આત્મા અપગત રાધ અર્થાત રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે। અહીંયા 304 ગાથામાં એમ કહ્યું કે જે આત્મા અપગત રાધ એટલે કે રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે। રાધ શબ્દ નો અર્થ છે આરાધના પ્રસન્નતા, કૃપા, સિદ્ધિ, પૂર્ણતા, સિદ્ધ કરવું તે, પૂર્ણ કરવું તે. એટલે એવા રાધથી જે રહિત છે તે આત્મા અપરાધ છે. અને એ રાધ જેવા બીજા શબ્દ અહીંયા કયા કે સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત, એ શબ્દો એકાર્થ છે. મૂળ શબ્દ અહીંયા રાધ છે અને રાધ જેવા એ જ અર્થવાળા શબ્દો છે તે સિદ્ધિ છે, સંસિદ્ધિ, સાધિત અને આરાધિત છે. અને આ રાધ છે એ રાધ થી જે રહિત છે તે અપરાધ છે. એના પછીની ગાથામાં અહીંયા કહે છે કે પુનઃ ય ચેતયતા નિરપરાધ, વળી જે આત્મા નિરપરાધ છે સ તુ નિસંકી ભવતી, તે નિસંક હોય છે. અહમ ઇતિ જાનન, અહમ ઇતિ જાનન આરાધના નિત્યમ વર્તતે, શુદ્ધ આત્મા તે જ હું છું એમ જાણતો થકો આરાધનાથી સદા વર્તે છે. કોણ? કે જે નિસંક છે, જે નિરપરાધ છે, તે આત્મા, શુદ્ધ આત્મા તે જ હું છું એમ જાણતો થકો આરાધનાથી સદા વર્તે છે. રાધ શબ્દ ને બરાબર અહીંયા સમજવાનો છે. અપરાધ ની વાત આપણે કરતા હતા તો અપરાધ એટલે શું, એવા પ્રશ્નોના ઉત્તર રૂપે આ બે ગાથાઓ કહેવામાં આવી. તો અપરાધ અથવા તો અપગત રાધ એનો અર્થ થાય છે કે જે રાધથી રહિત છે તે. પણ રાધ શું છે? રાધ એટલે આરાધના, રાધ એટલે સિદ્ધિ. રાધ એટલે આરાધના, રાધ એટલે સિદ્ધિ અથવા સાધન, એને રાધ કહ્યું છે. જે એ પ્રગટ કરે છે, સિદ્ધિ પ્રગટ કરે છે અથવા તો જે સિદ્ધિ થાય છે એ સાધન, એ રાધ છે, એ રાધ છે. પરદ્રવ્યના પરિહારથી એવું રાધ પ્રગટ થાય છે. તો આ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં વિસ્તારથી સમજાવે છે. પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. પરદ્રવ્યના પરિહાર વડે, પરદ્રવ્યને છોડવાથી, પરદ્રવ્ય તો છૂટા જ પડ્યા છે પણ પરદ્રવ્યના લક્ષ્ય થતો ભાવ એટલે પરભાવ, એવા પરભાવને છોડવાથી, પરભાવને છોડવો એટલે શું, એ ભાવ એક વખત ઉત્પન્ન થઈ ગયો પછી છોડવાનો ક્યાં પ્રશ્ન થયો? એ તો પર્યાયમાં એવો ભાવ થયો. એનો અર્થ એ છે કે એવો ભાવ ઉત્પન્ન જ ન થાય એમ એ પરભાવને છોડવો, એનું નામ પરદ્રવ્યનો પરિહાર. એવો ભાવ, વિભાવ ભાવ, પરને લક્ષ્ય થતો ભાવ, પારકો ભાવ, શુભાશુભ ભાવ, એ ઉત્પન્ન ન થવો, એનો અર્થ એ થયો કે એ પરદ્રવ્યને છોડે છે, પરદ્રવ્યનો પરિહાર કરે છે. એટલે કહે છે કે પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ, એવા પરદ્રવ્યને છોડીને શુદ્ધ આત્માની સિદ્ધિ જે થાય છે એને રાધ કહ્યું. શુદ્ધ આત્માની સિદ્ધિ એટલે શુદ્ધ આત્મા જે સિદ્ધ સમાન અંદર પડ્યો છે એની, એને પ્રાપ્તિ થાય છે એમ શુદ્ધ આત્માની સિદ્ધિ. શુદ્ધ આત્મા જે અંદરમાં પડ્યો છે એની એને વ્યક્તતા થાય છે, એનો એને અનુભવ થાય છે એમ શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન. ધ્રુવનું લક્ષ કરીને એ એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, એ અનુભવ કરે છે તે પર્યાય એ જ સાધન છે, એટલે કે પ્રજ્ઞા છીણી છે તે જ સાધન છે, એ જ રાધ છે, એ જ સિદ્ધિ છે. કેમ કે એમાં જ એને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે, એમ એ આત્માની સિદ્ધિ થઈ, આત્માની એવી રીતે સિદ્ધિ થાય છે, એટલે એને રાધ કહ્યું છે, એ સાધન છે એને રાધ કહ્યું છે. અને એ બધું પરદ્રવ્યના પરિહાર વડે આત્મા પોતે કરે છે. આગળ કહે છે કે જે આત્મા અપગત રાધ અર્થાંત રાધ રહિત છે, આ જે રાધની વાત કરી એ રાધ વિનાનો છે, એ રાધ રહિત છે, જેને શુદ્ધ આત્માની સિદ્ધિ થઈ નથી, જેને ધ્રુવનું લક્ષ્ય કરી અને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો નથી, જેને પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ ભાવને છોડ્યા નથી, એ અપગત રાધ છે અને એ રાધ રહિત છે, એટલે એ અપરાધ છે. અથવા બીજો અર્થ આ પ્રમાણે છે, સમાસ વિગ્રહ આ પ્રમાણે છે, અહીંયા સમાસને એ રીતે લીધો છે, સમાસે એ રીતે છૂટો પાડ્યો છે કે જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે. બીજી રીતે એમ પણ કહ્યું છે, જે ભાવ રાધ વિનાનો હોય એ ભાવ અપરાધ છે. પહેલા એમ કહ્યું કે આત્મા અપગત રાધ અર્થાંત રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે, રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે, એક અર્થ એ રીતે કર્યો. અને બીજો અહીંયા કર્યો છે અર્થ કે જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે, તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સૌ અપરાધ છે. એટલે ત્યાં પણ મૂળ વાત તો એ જ સમજાવી છે કે આત્મા અપરાધ સહિત છે. કેવા અપરાધ સહિત છે? કે એ પરદ્રવ્યનો પરિહાર કરતો નથી અને પરદ્રવ્યને જે ગ્રહણ કરવા લાયક નથી એને ગ્રહણ કરે છે, એવા અપરાધ સહિત છે, એને રાધ નથી. જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે, અને તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય, એટલે અશુદ્ધ ભાવે જે વર્તતો હોય તે આત્મા અપરાધ સહિત છે, એટલે સા અપરાધ છે, અપરાધ સહિત છે એટલે સા અપરાધ છે. આગળ કહે છે કે તે આત્મા પરદ્રવ્યના ગ્રહણના સદભાવ વડે, એને પરદ્રવ્યના ગ્રહણનો સદભાવ છે, એટલે કે પરદ્રવ્યનું ગ્રહણ છે, પરદ્રવ્યને એણે ગ્રહ્યું છે, પરદ્રવ્યને ગ્રહ્યું છે એટલે કે પરદ્રવ્યનું લક્ષ્ય એણે છોડ્યું નથી, પરભાવ વિભાવ ભાવને એણે છોડ્યા નથી, એ પરભાવ વિભાવ ભાવના અનુભવમાં રહ્યો છે, એને એવા પરભાવનો જ અનુભવ છે, સ્વભાવનો અનુભવ નથી થયો અને પરભાવના અનુભવમાં રહ્યો છે, એમ એણે પરદ્રવ્યના ગ્રહણનો સદભાવ છે, એટલે તે વડે શુદ્ધ આત્માની સિદ્ધિનો અભાવ થાય છે. જ્યારે એને પરદ્રવ્યના ગ્રહણનો સદભાવ છે તો તે વડે શુદ્ધ આત્માની સિદ્ધિ થતી નથી, એટલે શુદ્ધ આત્માની સ્થિતિના અભાવને લીધે એને બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી અનઆરાધક જ છે, એટલે એ આરાધક નથી, એ આરાધના કરવા વાળો નથી, સ્વરૂપની આરાધના કરતો નથી, એ અનઆરાધક જ છે. સિદ્ધિ નથી, આત્માની સિદ્ધિ થઈ નથી, આત્માની સિદ્ધિનો અભાવ છે, પરદ્રવ્યનું ગ્રહણ કર્યું છે એટલે પરદ્રવ્યના ગ્રહણનો સદભાવ છે અને એને બંધની શંકા છે, એમ એ સ્વયં પોતે અશુદ્ધ ભાવે પરિણમી રહ્યો છે, અશુદ્ધ ભાવે વર્તી રહ્યો છે, એટલે એ સ્વનો આરાધક નથી, અનઆરાધક છે, એટલે અનારાધક જ છે. અને જે આત્મા નિરપરાધ છે, જે આત્મા અપરાધ વિનાનો છે, નિરપરાધ છે, તે સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદભાવને લીધે બંધની શંકા નહીં થતી હોવાથી ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી આરાધક જ છે. પેલા કરતા બરાબર ઉલટી વાત લીધી. પેલા અપરાધની અનારાધકની વાત લીધી, એને અપરાધ છે, પરદ્રવ્યનું ગ્રહણ છે, એને બંધની શંકા થાય છે, શુદ્ધ આત્માની સિદ્ધિ થઈ નથી એમ એ અનારાધક કીધો. અને એના પછીથી એનાથી વિપરીત ઊંધી વાત, એનાથી ઊંધું. શું ઊંધું કહ્યું? એનાથી ઊંધું કે જે આરાધક છે, જે આરાધક છે, જે પરદ્રવ્યના ગ્રહણને સ્થાને પરદ્રવ્યનો પરિહાર કરી ચૂક્યો છે, જેને આત્માની સિદ્ધિનો સદભાવ છે અને બંધની શંકા નથી, એટલે બધી વાતને પહેલા કરતા વિપરીત લીધી. આજે બીજી વાત કરી એ જ કરવા જેવું છે. પહેલા જે કહ્યું એ તો અપરાધ છે અને આ જે કહ્યું એ નિરપરાધ છે. એટલે અહીંયા એમ કહ્યું કે આત્મા નિરપરાધ ત્યારે છે કે જ્યારે એને સમગ્ર પરદ્રવ્યનો પરિહાર છે, સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ. જો સમગ્ર પરદ્રવ્યના પરિહાર દ્વારા શુદ્ધ આત્માની સિદ્ધિ છે એમ કહેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર તો એનું લક્ષ્ય શુદ્ધ આત્મા તરફ થયું છે, એટલે પછી એવા પરદ્રવ્યના ભાવ, પરભાવ, વિભાવ ભાવ એને ઉત્પન્ન થતા જ નથી. પણ અહીંયા બંને વાસ અસ્થિતિને નાસ્તિથી સાથે જણાવવી છે ને, એટલા માટે પહેલા નાસ્તિથી કહ્યું, એની સાથે અસ્થિતિ પણ કહ્યું. નાસ્તિથી એમ કહ્યું કે સમગ્ર પરદ્રવ્યનો પરિહાર, અને પછી આગળ કહ્યું કે ના વડે શુદ્ધ આત્માની સિદ્ધિનો સદભાવ. સમગ્ર પરદ્રવ્યને છોડે છે તો એ જ્યારે સમગ્ર પરદ્રવ્યને છોડે છે ત્યારે એ પોતાના સ્વરૂપને ગ્રહે છે તો જ એ સમગ્ર પરદ્રવ્ય છૂટે છે, બીજી કોઈ રીત જ નથી. પરભાવને જેણે છોડવા છે એને પોતાના સ્વરૂપનો આશ્રય કરવો જ રહ્યો, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ માર્ગ નથી. એકમાત્ર પોતાના સ્વભાવનો આશ્રય, પોતાના સ્વરૂપનો આશ્રય ધ્રુવ તરફ ઢળતા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ તરફ વાળતા જ એને સમગ્ર પરદ્રવ્યનો પરિહાર થઈ જાય છે, સમગ્ર પરભાવ વિભાવ ભાવ છૂટી જાય છે. એટલે એમાં એ બે વાત સાથે જ આવી જાય છે, સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ. શુદ્ધ આત્માની સિદ્ધિ એ રીતે થાય છે એમ શુદ્ધ આત્માની સિદ્ધિનો એને સદભાવ છે, તેથી હવે એને બંધની કોઈ શંકા જ નથી, એને અપરાધ નથી એટલે બંધ થવાનો કોઈ પ્રશ્ન નથી, એવી કોઈ એને શંકા થતી નથી. અને એમ ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું એમ નિશ્ચય કરે છે, અને એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી એ આરાધક જ છે. કોણ આરાધક છે? કોણ આરાધક છે? કે જે પોતે હું એક શુદ્ધ આત્મા જ છું એમ નિશ્ચય કરતો જેનું લક્ષણ શુદ્ધ આત્માની સિદ્ધિ છે એવા ભાવથી વર્તતો જે આરાધના કરે છે તે આરાધક છે. પરદ્રવ્યનો પરિહાર કરીને, સમગ્ર પરદ્રવ્યોને છોડીને આત્માની સિદ્ધિનો સદભાવ વર્તે છે ત્યારે એને બંધની શંકા થતી નથી, અને એ વખતે એનો ઉપયોગ ધ્રુવ તરફ ઢળ્યો છે ધ્રુવનું એણે લક્ષ્ય કર્યું છે એટલે પોતે પોતાને એક શુદ્ધ આત્મા જ હું છું, જેનું લક્ષ્ય કર્યું છે એ જ હું છું. ધ્રુવ તરફ એના જ્ઞાન દર્શનના ઉપયોગ ઢળ્યા છે, એનું લક્ષ્ય કર્યું છે એટલે એવો શુદ્ધ આત્મા જ હું છું એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ કરે છે. અને એ શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધના એને હોય છે. એવી આરાધના કરનારો છે એ આરાધક છે. શુદ્ધ આત્માની જે સિદ્ધિ કરે છે, હું શુદ્ધ છું એમ આત્માની સિદ્ધિ કરે છે. હું શુદ્ધ આત્મા જ છું એમ એ પોતે પોતાની પ્રાપ્તિ કરે છે, પોતાની સિદ્ધિ કરે છે, પોતાને સિદ્ધ કરે છે, પોતાને પ્રગટ કરે છે, પોતાને અનુભવે છે. હું એક શુદ્ધ આત્મા જ છું એમ એ પોતે પોતાને પ્રગટ કરે છે, સિદ્ધ કરે છે, એવી આરાધના. અને એવી આરાધનાથી એ સદાય વર્તતો હોવાથી આરાધક જ છે. ઘણી સરસ વાત આવી અને આ વાતનો ગુરુદેવે બહુ સરસ વિસ્તાર કર્યો છે. આપણે ભાવાર્થ પછી ગુરુદેવના પ્રવચનમાંથી એ વાતને પણ લઈએ. અહીંયા ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત એ શબ્દોનો અર્થ એક જ છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ રાધ છે. શુદ્ધ આત્માની સિદ્ધિ કહો કે સાધન કહો એ રાધ છે. જેને તે રાધ નથી તે આત્મા અપરાધ સહિત છે, એટલે સાપરાધ છે. અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. આત્માની સિદ્ધિ જેને છે એને રાધ છે અને એ નિરપરાધ છે. પરંતુ જેને એ રાધ નથી તે અપરાધ સહિત છે, એટલે સાપરાધ છે. એટલે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે કે પોતે બંધાશે. જે અપરાધ સહિત છે એને બંધની શંકા થાય છે કે પોતે બંધાશે. માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનઆરાધક છે. અપરાધ સહિત છે, આત્માની સિદ્ધિ થઈ નથી એટલે એ અશુદ્ધપણે વર્તતો એ આરાધક નથી, એટલે અનઆરાધક છે. અને એનાથી ઉલટું જે નિરપરાધ છે તે નિસંગ થયો છે, એને કોઈ શંકા નથી કે પોતે બંધાશે. અને એ પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના સ્વરૂપ તરફ વાળે છે, એટલે પોતાના ઉપયોગમાં લીન હોય છે. પોતાને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતા તરફ વાળે છે, સ્વ તરફ વાળે છે, ઉપયોગને સ્વ તરફ વાળે છે, એમાં એ લીન છે. એને બંધની શંકા થતી નથી. માટે શુદ્ધ આત્મા તે જ હું છું એમ એ નિશ્ચયપૂર્વક વર્તે છે. અને એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે. કોણ આરાધક છે એની પણ વાત કરી, રાધ શું છે એ પણ કહ્યું, અપરાધ શું છે એ પણ કહ્યું, અને કેવી રીતે એ આત્માની સિદ્ધિ કરે છે એ પણ કહ્યું. બધી વાત એક સાથે કહેવામાં આવી. હવે આનો વિસ્તાર કરીએ તો આપણને પ્રયોજનભૂત વાત મળે અને સાથેને સાથે એ ભાવની ઊંડી સમજ મળે. તો એ માટે આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું આ ગાથાઓ ઉપરનું ભાવવાહી પ્રવચન લઈએ. પ્રવચન રત્નાકર, ભાગ 8મો, પાના નંબર 481, ગાથા 304-305, ટીકા ઉપરનું પ્રવચન. પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. ટીકાની આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે, જોયું, પરદ્રવ્યના પરિહાર વડે એટલે કે રાગ આદિ પરભાવને છોડીને એ પરભાવ પછી ચાહે તો દયા દાન વ્રતના પુણ્યભાવ હો તો પણ તે પરદ્રવ્ય છે, પરભાવ છે, અને અશુભ ભાવ હો તો પણ એ પરદ્રવ્ય છે, પરભાવ છે. પરનું લક્ષ્ય કરતા થતા જે ભાવ છે એ બધા પરભાવ છે, એ પારકા છે, એ પોતાના નથી. તો એવા પરભાવને છોડીને એટલે પરદ્રવ્યના પરિહાર વડે અહીં કહે છે કે એ પુણ્ય પાપના સર્વ પરભાવોને છોડીને એક ચિદાનંદ ઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એમાં રમણતા થવી તે શુદ્ધ આત્માની સિદ્ધિ છે. આત્માની સિદ્ધિની વાત કરીને તો આત્માની સિદ્ધિ કયા પ્રકારે છે? તો કે એવા સર્વ વિભાવ ભાવ પરભાવ એવા પરદ્રવ્ય નું લક્ષ છોડીને એમાં પોતાપણું છોડીને એમાં એકત્વ છોડીને એમાં ઇષ્ટબુદ્ધિ છોડીને એ સર્વભાવોથી મુક્ત થઈને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે ત્યારે એ પરભાવોને છોડ્યા છે એમ કહેવાય, ત્યારે એ પરદ્રવ્યનો પરિહાર કર્યો છે એમ કહેવાય. એટલે કહે છે કે એવી રીતે એ સર્વભાવ એમાં પુણ્ય પાપના સર્વભાવો આવી ગયા, એ બધા ભાવોને છોડીને એક ચૈતન્ય માત્ર પ્રભુ પોતે એની દ્રષ્ટિ કરે છે, ચિદાનંદ ઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ કરે છે, ધ્રુવનું લક્ષ કરે છે. અને એવા ચિદાનંદ પ્રભુ આત્માની દ્રષ્ટિ અને એનું જ્ઞાન એની દ્રષ્ટિ કરે છે એટલે એને એ અનુભવે છે. એવા ભગવાન આત્માના પરિણમનને એ અનુભવે છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એ અનંત ગુણોનું એકરૂપ પરિણમન એને એ અનુભવે છે અને એનું જે જ્ઞાન કરે છે અને એમાં જ એ રમણતા કરે છે એમ એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરે છે, અનુભૂતિ કરે છે અને એમ આત્માની સિદ્ધિ છે, એમ આત્મા એને પ્રગટ થયો. શું કહ્યું કે અંદર નિર્મળ રત્નત્રય રૂપ સાધક ભાવ પ્રગટ થયો. સાધક ભાવ કેવો છે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ જે ભાવ અંદરમાં પ્રગટ થયો. કેવી રીતે પ્રગટ થયો? તો કે ધ્રુવનું લક્ષ કરતા, એટલે કે પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાય જે પરનું લક્ષ કરતી હતી અને પરના ભાવે થતી હતી, વિભાવ ભાવે થતી હતી, એને ગુલાટ ખવડાવીને એણે સ્વનું લક્ષ્ય કરી, એ ધ્રુવ તરફ ઢળી, શુદ્ધ આત્માનું લક્ષ્ય કરતા એને જે પરિણામ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના એ ત્રણ, એ રત્નત્રય, એ નિર્મળ રત્નત્રય રૂપ જે ભાવ પ્રગટ થયા એને સાધક ભાવ પ્રગટ થયો એમ કહ્યું છે. ફરીથી લઈએ, બહુ સરસ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. આત્માની સિદ્ધિ અને સાધક ભાવ એ બધું એક છે, એટલે સાધક ભાવ એ જ સાધન, એટલે એ કઈ રીતે એક છે એ વાત અહીંયા તો સમજાવી છે. કેમ કે ઉપર કહ્યું ને કે પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. ત્યારે પ્રશ્ન એવો થાય કે આ સાધન અને સિદ્ધિ બંનેને રાધ કહ્યું, બંને રાધ, બંને એક જ વસ્તુ છે, તો એ કઈ રીતે એક છે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. પહેલા આત્માની સિદ્ધિને સમજાવી અને ત્યાર પછીથી જે સાધક ભાવ જે સાધન છે એને સમજાવ્યું છે. ફરીથી આપણે એ વાતને સમજીએ, બરાબર સારી રીતે સમજવા જેવું છે. અહીંયા જો શું કહ્યું છે, અહીંયા કે પુણ્ય પાપના સર્વ પરભાવોને છોડીને એક ચિદાનંદ ઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ, એનું લક્ષ કરવું, એનું જ્ઞાન કરવું અને એમાં રમણતા થવી. હવે એની દ્રષ્ટિ એટલે એનું લક્ષ કરે, એનું જ્ઞાન કરે અને એમાં રમણતા થાય એટલે એનો એને અનુભવ થયો, એ જ શુદ્ધ આત્માની સિદ્ધિ છે. ચિદાનંદ ઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ થવી, એનું જ્ઞાન થવું અને એમાં રમણતા થવી, એનું નામ શુદ્ધ આત્માની સિદ્ધિ છે. કેમ કે એમ કરતા એને શુદ્ધ આત્મા પ્રગટ થયો, અનુભવમાં આવ્યો. અને એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. એટલે કહે છે કે અંદર નિર્મળ રત્નત્રય રૂપ સાધક ભાવ પ્રગટ થયો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એ રમણતા રૂપ ચારિત્ર, એ નિશ્ચય ચારિત્ર, એ ભાવ, એ સાધક ભાવ થયો. એ જ સાધન, શેનું સાધન? સ્વરૂપમાં રહેવાનું, ટકવાનું સાધન. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે રહેવું, પોતે સ્થિરતા કરવી, એનું સાધન એ રત્નત્રય રૂપ સાધક ભાવ છે. એટલે અહીંયા એમ કહે છે કે અંદર નિર્મળ રત્નત્રય રૂપ સાધક ભાવ પ્રગટ થયો ત્યારે ભગવાન આત્માની સિદ્ધિ થઈ, ત્યારે વસ્તુ ત્રિકાળી શુદ્ધ આ છે એમ સિદ્ધ થયું. અને એમ જે સિદ્ધ થયું ત્યારે એ સાધન થયું કહેવાય. સાધનને સાધન થયું ક્યારે કહેવાય? કે જ્યારે એ કાર્ય કરે ત્યારે એ સાધન દ્વારા જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થાય ત્યારે, એ સાધન દ્વારા જે સિદ્ધ કરવાનું હતું એ સિદ્ધ થાય ત્યારે એને સાધન થયું કહેવાય. એટલે અહીંયા એને સાધન અને સિદ્ધિને એ રાધ કયા છે. અહીં કહે છે કે આવી સાધન દશા પ્રગટ થઈ તે રાધ છે. આ અપરાધની સામે રાધ શબ્દ છે. આ રાધ છે, એ રાધ છે, તે ઈચ્છવા યોગ્ય છે. રાધ છે તે આદરણીય છે. રાધ છે તે તાત્પર્ય છે. રાધ છે તે પ્રયોજન છે. જેને આવો રાધ નથી, જેને આવો રાધ નથી એ અપરાધી છે. કેમ કે રાધ એ સાધન દશા, એ ભગવાન આત્માની સિદ્ધિ, એ એને કરવાનું છે અને એના રહિત છે, એનાથી રહિત છે, એવા રાધથી રહિત છે તો એ અપરાધ છે. કે છે કે આવી સાધન દશા પ્રગટ થઈ તે રાધ છે. અને આ અપરાધની સામે રાધ શબ્દ છે. અહીં શું કહેવું છે કે નિર્મળ આનંદનો નાથ ભગવાન આત્મા છે, તેનો આશ્રય કરવાથી જે અંદર સાધક ભાવ પ્રગટ થયો, નિર્મળ રત્નત્રય પ્રગટ થયા, તે રાધ છે. જેમાં ભગવાન આત્માની સિદ્ધિ થઈ તે સાધક ભાવ રાધ છે, શુદ્ધ આત્માનું સેવન છે. આગળ કહે છે કે અનાદિથી જીવને પુણ્ય પાપના ભાવ જે વિકાર છે તેની સિદ્ધિ હતી, એને સહજ થઈ પડ્યું હતું. અનાદિથી એ પુણ્ય પાપના ભાવ જે વિકાર છે એને સિદ્ધ કર્યું હતું. અત્યાર સુધી એ જ સિદ્ધ કર્યું, બીજું કાંઈ એને સિદ્ધ કર્યું જ નથી. પોતે શુદ્ધ છે એ વાત હજી એને બેસતી નથી. પોતે સિદ્ધ સમાન છે એ વાત હજી એને બેસતી જ નથી. એને એમ લાગતું જ નથી કે પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. કેમ કે અનાદિથી એવા વિભાવ ભાવે, વિકારી ભાવે જ રહ્યો છે, એની જ એને સિદ્ધિ થઈ છે. બીજી કાંઈ વસ્તુ એને હજી સુધી મળી જ નથી. એટલે એને વાતે વ્યસ્તી નથી, ગળ વ્યસ્તી નથી કે પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે. પેલો રાજકુમાર, એ તો એની માતા પાસે જયારે સાંભળે છે કે ભીલ નથી અને રાજાનો પુત્ર છે, રાજકુમાર છે અને પાસેનું રાજ્ય છે એ એના પિતાનું છે, એટલી વાત સાંભળે છે ત્યાં એના ભીલ હોવાના બધા ભાવોને ખંખેરી નાખી એને ઉભો થઈ જાય છે. અરે હું તો રાજકુમાર, હું કઈ ભીલ નથી, એનું તો લોહી ઉકળી આવ્યું. ક્ષત્રિયનો દીકરો રાજકુમાર એ તો ઉકળી આવ્યો કે અરે હું રાજકુમાર છું, આ મારા પિતાનો રાજ છે. એને તો એ વાત સાંભળતાની સાથે જ બેસી ગઈ. પણ આપણને આ જીવને અનાદિથી જે વિભાવ ભાવે પરિણમન કર્યું છે એ વાતની ગળ એટલી બધી બેસી ગઈ છે કે હવે સાચી ગળ બેસતી નથી. સાચી ગળ શું છે? તો કે પોતે શુદ્ધ છે, પોતે સિદ્ધ સમાન છે, એ વાત જ બેસતી નથી. શું થાય? મહાપુરુષો તો કરુણા કરી અને આપણને માર્ગ દર્શાવે, પરંતુ આપણે એને અપનાવીએ નહીં તો પછી શું થાય? અહીંયા કહે છે ગુરુદેવ કે અનાદિથી જીવને પુણ્ય પાપના ભાવ જે વિકાર છે તેની સિદ્ધિ હતી. આ કઈ સિદ્ધ કરવા જેવું છે? એમાં ને એમાં એ રાચી રહ્યો છે, એટલે એ જ એને લાગે છે, બીજું તો કાંઈ દેખાતું જ નથી. સવારે ઉઠે ત્યાંથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી માત્ર પુણ્ય ને પાપના ભાવ સિવાય બીજું એ કાંઈ કરતો નથી. શુભાશુભ ભાવમાં જ રાચી રહે છે. શુદ્ધનો વિકલ્પ પણ એને આવતો નથી અને ખબર પણ નથી કે પોતે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે. એ તો એમ જ માને છે કે આ વિકાર છે તે હું છું, આ જે ભાવ થયો તે જ હું છું. શુભાશુભ ભાવમાં એવો રાચી રહ્યો છે કે એને એથી આગળ બીજું કાંઈ દેખાતું નથી. આ વિકાર છે તે હું છું, આ વિભાવ ભાવ શુભાશુભ ભાવ જે છે એ જ મારું સ્વરૂપ છે, એમ જ એ રાચી રહ્યો છે. અને એને મિથ્યાત્વનું અપરાધનું સેવન છે. વિભાવ ભાવ એ રાચી રહ્યો છે, જે ભાવ એના નથી એવા ભાવ ને પોતાના સમજે છે, એવી ઊંધી માન્યતામાં મિથ્યા શ્રદ્ધામાં એ અપરાધનું સેવન કરી રહ્યો છે. અપરાધનું, રાજથી વિરુદ્ધ જે રાજ નથી એવા ભાવનું એ સેવન કરી રહ્યો છે, એનો આશ્રય કરી રહ્યો છે, એવા ભાવે પરિણમી રહ્યો છે, એવા ભાવે વર્તી રહ્યો છે. કે છે કે હવે તે જ આત્માને જ્યારે ગુલાટ ખાઈને હું તો શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ આત્મા છું એમ એના જ્ઞાન શ્રદ્ધાન અને રમણતા થયા ત્યારે તેને પર્યાયમાં શુદ્ધ આત્માની સિદ્ધિ થઈ. આવું હતું એમાંથી જે સદગુરુનો ઉપદેશ પામીને જીનેશ્વર ભગવાનની વાણીને સમજીને શાસ્ત્રોમાં આવતી વાતને યથાર્થ રૂપથી ગ્રહણ કરીને જે ગુલાટ ખાય છે, ગુલાટ ખાય છે એટલે કે પોતે વિભાવ ભાવે હતો, પરભાવે હતો, પરભાવને પોતાના માનતો હતો, એને છોડીને પેલા રાજકુમારની જેમ કરે આ હું નહીં, હું ભીલ નહીં, હું રાજકુમાર, એવી રીતે જે ગુલાટ ખાય છે કે આ પરભાવ ને વિભાવ ભાવ મારું સ્વરૂપ નહીં, એ હું નહીં, હું તો શુદ્ધ ભાવ છું, અને એમ ગુલાટ ખાઈને જ્યારે એ પોતાના શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ આત્માનું લક્ષ્ય કરે છે અને એના જ્ઞાન અને શ્રદ્ધાન કરે છે અને એમ થતા ત્યાં જ પછી ઠરીને રમણતા થાય છે, ત્યારે એને પર્યાયમાં શુદ્ધ આત્માની સિદ્ધિ થાય છે. ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના રત્નત્રય પરિણામ થાય છે. આવો સાધક ભાવ છે કે તે રાધ છે, આવો સાધક ભાવ છે જે એ રાધ છે અને એ જ આત્માનું સેવન છે એમ કહે છે. અને એનું નામ ધર્મ ને એનું નામ મોક્ષનો માર્ગ. બહુ સરસ રીતે રાધની વાત ગુરુદેવે આપણને સમજાવી છે. માર્ગ સૂક્ષ્મ છે પણ સમજાય એવો છે. પોતાની વાત શા માટે ન સમજાય? આ જીવ પૂર્વે ભગવાનના સમુસરમાં જઈ આવ્યો છે, એટલે જ એને આ રૂચિ છે, એટલે જ એને આ શાસ્ત્રનો અભ્યાસ ગમે છે, એટલે જ આ વાત એને બેસે છે. પણ હજી એનો પુરુષાર્થ નબળો પડે છે, એટલે આચાર્ય ભગવાને જે કરુણા કરી છે એ કરુણાને બરાબર પામવા માટે ગુરુદેવ આપણને સમજાવે છે કે ભાઈ અનંતકાળથી અનાદિથી તે પરભાવ વિભાવ ભાવ વિકારી ભાવની જ સિદ્ધિ કરી હતી. હવે તું એને છોડીને ગુલાંટ ખાઈને તું શુદ્ધ આત્માની સિદ્ધિ કર. એટલે વારંવાર આ વાત ગુરુદેવ સમજાવે છે. જુઓ આગળ પણ કહે છે અહીંયા પારા નંબર 482 ઉપર કે શું કીધું, ભગવાન આત્મા ચૈતન્ય ઘન પ્રભુ પરમ પવિત્ર અને અબંધ છે, તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કરવો અને તેમાં જ લીનતા કરવી તે આત્માની સિદ્ધિ છે. પોતાને અનુભવ થયો છે પછી આ વાત કરી છે. ગુરુદેવે કઈ અમસ્તુ નથી કહ્યું. ભગવાન આત્મા ચૈતન્ય ઘન પ્રભુ પરમ પવિત્ર અને અબંધ છે, એને કર્મના બંધ નથી, એવો એ અબંધ છે, પરમ પવિત્ર છે, કોઈ મલિનતા નથી. એ અનાદિનો સંસાર પર્યાયમાં રહ્યો છે, ચાર ગતિમાં ભ્રમણ કરે છે, અનેક પ્રકારના એને મલિન ભાવો કર્યા છે, કનિષ્ઠ ભાવો કર્યા છે, તે છતાંય એમાંનો એક પણ ભાવ એના પવિત્ર સ્વરૂપને સ્પર્શ્યો નથી, એમાં પહોંચ્યો નથી. એટલે એ તો સદાય ત્રિકાળ પરમ પવિત્ર રહ્યો છે, અબંધ છે, એને કોઈ બંધ નથી. કેવો ને એવો ભગવાન આત્મા ચૈતન્ય ઘન મહાપ્રભુ છે. એનો સ્વીકાર કરવો, એનો સ્વીકાર કરવો, શ્રદ્ધામાં એને સ્વીકારવો, દ્રષ્ટિમાં પહેલા એને સ્વીકારવો કે આવું જ શુદ્ધ સ્વરૂપ છે, આવું જ મારું સ્વરૂપ છે, એકમાત્ર ચેતના જ મારું સ્વરૂપ છે, એ પરમ શુદ્ધ છે, એ પવિત્ર છે, એમાં કોઈ મલિનતા નથી, એમાં કોઈ દોષ નથી, એકમાત્ર જ્ઞાયક ભાવ તે હું છું એમ નિર્ણય કરવો. હું જ્ઞાન સ્વરૂપ છું, હું ઓમકાર સ્વરૂપ છું, ઓમકાર સ્વરૂપ છું, એ વાત ગુરુદેવે લીધી છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, તો કે આત્મા ઓમકાર સ્વરૂપ છે. અને એટલે તો તીર્થંકર ભગવાનને દિવ્ય ધ્વનિમાં ઓમ નીકળે છે, એ ઓમકાર ધ્વનિ નીકળે છે. એટલે જ્યારે આપણે મનન મંથન ચિંતન કરતા હોઈએ, દ્રવ્ય સ્ત્રુતનો આવો અભ્યાસ કરતા હોઈએ, શાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ, અને પછી એમ કરતા અંદરમાં જવાય, તો એવો વિકલ્પ રાખવો, હું ઓમકાર સ્વરૂપ છું. હું જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો, બંનેનો અર્થ એક જ છે. એટલે હું ઓમકાર સ્વરૂપ છું કરી અને ઓમ નો વિચાર કરવો, ઓમ માં એકાગ્રતા કરવી, એકમાત્ર ઓમ માં એકાગ્રતા કરવી, એ સહેલો રસ્તો છે. ઓમ દ્વારા જે ધ્યાન કરવાની પ્રક્રિયા આપણે જે બતાવી છે, એક વિકલ્પને ગ્રહણ કરવાની, એ ઘણી લાભદાયી છે. અહીંયા એવા પોતાના જ્ઞાન સ્વરૂપનો સ્વીકાર કરવો એમ ગુરુદેવ કહે છે કે દ્રષ્ટિમાં સ્વીકાર કરવો અને પછી તેમાં જ લીનતા કરવી તે આત્માની સિદ્ધિ છે. અહીં કહે છે, જેમાં આત્માની સિદ્ધિ એટલે પ્રાપ્તિ થાય તે સાધક ભાવ છે, એ ભાવ રાધ છે. જેમાં આત્માની સિદ્ધિ એટલે કે પ્રાપ્તિ થાય તે ભાવ સાધક ભાવ છે, એ જ રાધ છે. તે સાધકપણું ભગવાન આત્માની સેવા છે, એ જ એકમાત્ર પોતાનું કર્તવ્ય છે, એ જ એ કરી શકે છે, એ સિવાય બીજું કાંઈ કરી શકતો પણ નથી. એ જ એનો સ્વભાવ છે, એ જ એને કરવાનું છે. આગળ કહે છે કે લોકો તો જનસેવા તે પ્રભુ સેવા એમ કહે છે ને, પણ એમાં તો ધૂળે પ્રભુ સેવા નથી. સાંભળને, પરની સેવા કોણ કરી શકે છે? જનસેવા એટલે બીજાની સેવા, અને બીજાની સેવા એટલે પ્રભુની સેવા. અરે ભાઈ, કોઈ કોઈની સેવા કરી શકતું જ નથી. આ પોતાનું શરીર છે, જેને પોતાનું માન્યું છે, એ પણ એનાથી જુદું છે, અને એના કાર્યો પણ એ કરી શકતો નથી. આ હાથ પગ હલે છે, આંગળી ઊંચી નીચી થાય છે, એ ક્રિયા કંઈ આત્માની છે? આત્મા એ કરી શકે છે? એ આત્માનું કાર્ય નથી. તો પછી બીજાના પરના કાર્યો એ ક્યાંથી કરે? એક અહીંયા સરસ વાત કરી છે આપણે લઈએ ગુરુદેવે, કેટલીક વખત ઉદાહરણ ને એવી વાત કરે છે કે જેમાંથી આપણને પ્રેરણા મળે. ગુરુદેવની એક સરસ વાત કરી છે કે ચાલતી મોટરને, મોટર દોડતી હોય કાર, તેને આમ હાથથી પકડી અને અટકાવી દે એવો એક પહેલવાન થઈ ગયો. અત્યાર સુધી ગામમાં પહેલવાનની આ વાત છે કદાચ. એવું બળ હતું એક પહેલવાનમાં અને તેને એનું અભિમાન ઘણું હતું કે હું અટકાવી દઉં. પરંતુ એ જ પહેલવાન જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે શરીર પર બેઠેલી માખીને ઉડાડવાની એની શક્તિ ન હતી. એની એક વખત એવી શક્તિ હતી કે ચાલતી દોડતી મોટરને અટકાવી દે. તો શું એ શક્તિ એની આત્માની હતી? એ આત્મા એ કામ કરતો હતો, એનો એ જ આત્મા હતો. પણ પછી માખી ઉડાડી શકતો ન હતો, આત્મા તો એ જ હતો. જો આત્મા કરી શકતો હોય તો પછી કેમ નહોતો કરી શકતો? એ આત્મા બદલાઈ ગયો? આપણે જરાક વિચાર કરવાની જરૂર છે, થોડાક તર્ક દ્વારા સમજીએ ને તો બધું સમજાય એવું છે કે એ કાર્ય એનું આત્માનું હતું જ નહીં. એ કાર્ય એ વખતે પણ શરીરનું હતું અને પછી પણ શરીરનું જ રહ્યું છે. એ શરીરના કાર્યને આત્મા ક્યારેય કરતો નથી. માખી ઉડાડવાનો એને ભાવ નહીં થતો હોય, માખી જયારે હેરાન કરતી હોય તો ઉડાડવાનો ભાવ નહીં થતો હોય, પણ એ કરી નહોતો શકતો. આપણે ક્યારેય ઈચ્છીએ છીએ કે આ શરીરમાં રોગ આવે, આ શરીરમાં ઘટપણ આવે, આ શરીરમાં અશક્તિ આવે, આ શરીરમાં એવી નબળાઈ આવે કે આપણે હાલી ચાલી શકીએ નહીં, દોડી શકીએ નહીં, એવું આપણે ઈચ્છીએ છીએ. છતાં એવું બધું થાય છે. આપણે તો એમ જ ઈચ્છીએ છીએ કે આપણે 25 વર્ષના યુવાન હોઈએ અને બરાબર શક્તિશાળી હોઈએ, એવું જ ઈચ્છીએ છીએ. પણ એમ થતું નથી. આત્મા ને એની સાથે ખરેખર કાંઈ સંબંધ નથી. શરીરના કાર્યો અને શરીરના ફેરફારો એ એને કારણે થાય છે. શરીરની જડની ક્રિયા કોણ કરે? આત્મા કંઈ એનું કાર્ય કરે નહીં. આત્મા પોતાનું કાર્ય કરે. આ નકામાનો અભિમાન કરે કે મેં આ કર્યું, મેં આ કર્યું. બાકી દેહ, વાણી ઇત્યાદિ જડની ક્રિયા આત્મા કરી શકતો જ નથી. આ વાણી પણ અહીં આત્મા કરતો નથી. એ થવાની છે તે એના કાળે જે થાય છે તે થાય છે. આત્માને એની સાથે શું સંબંધ? કાંઈ સંબંધ નથી. છતાં પણ એમાં એ અભિમાનમાં ને અભિમાનમાં એ જીવન પૂરું કરે અને એમાં તો એને બંધની સિદ્ધિ થાય, એટલે કે કર્મનો બંધ પડે. એ બંધનો ભાવ છે, એ બંધનો ભાવ છે. ભાઈ ગુરુદેવ કહે છે કે ભાઈ પર તરફના લક્ષવાળા ભાવો એ ચાહે તો હિંસા આદિ પાપના હો કે અહિંસા આદિ પુણ્યના હો, એ સર્વ ભાવો એ પરભાવો છે, એ વિભાવ ભાવ છે. અને એવા ભાવે થવું એ અપરાધ છે. પુણ્યના ભાવો પણ અપરાધ જ છે અને તે ભાવો એ બંધ સાધક છે. બંધ સાધક છે એટલે બંધને સાધે છે, એ બંધનું કારણ છે. એ ભાવો દ્વારા બીજું કાંઈ સધાતું નથી. બંધ સધાય છે, એનાથી બંધ પડે. એટલે એવા ભાવોનું સેવન કરે તે બંધનું જ સેવન કરે છે અને તેને સંસારની જ સિદ્ધિ થાય છે, એને સંસાર જ પ્રાપ્ત થાય છે. જે આવા પુણ્ય પાપના ભાવોને આરાધે છે, પુણ્યના ભાવોને આરાધે છે, તો પણ એ ભાવ તો બંધ ભાવ છે. એના દ્વારા બંધની સિદ્ધિ થાય એટલે સંસારની પ્રાપ્તિ થાય, બીજું કાંઈ થાય નહીં. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ રાગનું સેવન તે સંસારની જ સિદ્ધિ છે. અને આવું યથાર્થ જાણીને જે સમસ્ત પરભાવોથી વિમુખ થઈને, સમસ્ત પરભાવો તરફ પીઠ કરીને, એનું લક્ષ્ય છોડી નહીં, એના તરફ દ્રષ્ટિ પણ નહીં કરી, સમસ્ત પરભાવોથી વિમુખ થઈને આત્મસન્મુખ થાય છે, ભગવાન આત્માના નિર્મળ જ્ઞાન શ્રદ્ધાને અંતર રમણતારૂપ ચારિત્ર પ્રગટ કરે છે, તેને આત્માની સિદ્ધિ એટલે આત્માની પ્રાપ્તિ થાય છે, આત્માનો અનુભવ થાય છે. આવી વાત છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, ઉપર સૌધર્મ દેવલોક છે, તેમાં 32 લાખ વિમાન છે, પ્રત્યેક વિમાનમાં અસંખ્ય દેવ છે, તેનો સ્વામી શક્રેન્દ્ર છે, ઇન્દ્ર છે. તે ત્રણ જ્ઞાનનો ધારક સંકિતી આત્મજ્ઞાની છે. મતિ શ્રુત અને અવધિ જ્ઞાન એમ એ ત્રણ જ્ઞાનનો ધારક સંતિથી આત્મજ્ઞાની ઇન્દ્ર સકેન્દ્ર છે. તે એક અવતારી અર્થાંત હવે પછી એક ભાવ કરીને એટલે હવે પછી એનો મનુષ્યનો ભાવ થશે અને એ મનુષ્યના ભાવમાં એ મોક્ષે જશે. એ મનુષ્યના ભાવમાં એ મુનિ થશે અને પછી સાતમા ગુણસ્થાનની દશા પ્રાપ્ત કરી શ્રેણી ચડી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને આયુષ પુરુષ થતા મોક્ષે જશે. અને તેની પત્ની ઇન્દ્રાણી સચી સચી ઇન્દ્રાણી છે એ પણ એક અવતારી છે. પણ એ સચી ઇન્દ્રાણી જ્યારે ઉત્પન્ન થઈ દેવલોકમાં જ્યારે એ ઉત્પન્ન થઈ ત્યારે એ મિથ્યા દ્રષ્ટિ હતી. જુઓ સમ્યક દર્શન થયા પછીથી જે દેવ થાય ને પછીથી જો આયુષનો બંધ પડે ને તો સ્ત્રીની પર્યાય ન હોય તો સ્ત્રીની પર્યાય ન હોય. અહીંયા સતી છે એ પણ એકાવતારી છે ઇન્દ્રાણી, પણ જ્યારે એ ઉત્પન્ન થઈ ત્યારે મિથ્યા દ્રષ્ટિ હતી ને પછી એને સમ્યક દર્શન થયું છે. એટલે કહે છે કે પરંતુ તે ઇન્દ્ર સાથે ભગવાનની વાણી સાંભળવા જતી ત્યાં તેને અંતર સ્વભાવનો આશ્રય થવાથી આત્મજ્ઞાન થયું અને એ સમ્યક દ્રષ્ટિ થઈ અને હવે એની ઘણી ઊંચી દશા છે. પણ દેવલોકમાં ચોથા ગુણસ્થાનથી આગળ પછી ચારિત્રનો પુરુષાર્થ થઈ શકતો જ નથી. એટલે હવે આ ભાવ પછીથી જે ભાવમાં એ મનુષ્ય થશે ત્યારે એ પણ મુનિ થશે, એની પર્યાય પછી પુરુષની હશે અને એ પણ મુનિ થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જશે. અને એ આ સકરેન્દ્ર ઇન્દ્ર છે એના કરતા પહેલા મોક્ષે જશે. ગુરુદેવ એની વાત અહીંયા કરે છે, કહે છે કે આ સકરેન્દ્ર અને સચી બંને સમોસરણમાં ભગવાનની જે વાણી સાંભળતા હોય તે વાણી કેવી હોય. આ વાત કરી અને આપણને અહીંયા એક પ્રશ્ન પૂછે છે ગુરુદેવે કે આવા જે એક ભાવ પછી મોક્ષે જનાર છે એવા જીવો જ્યારે ભગવાનના સમોસરણમાં બેસી અને ભગવાનની જે વાણી સાંભળતા હોય એ વાણી કેવી હોય, એ વાણી કોઈ સામાન્ય હોય, એની અંદર શું વાત આવતી હોય, એ અદભુત વાણી હોય, અદભુત વાણી હોય અને એની અંદર જે વાત આવતી હોય એ પણ એવી જ અદભુત હોય. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એમ એ વાણી કેવી હોય જરા વિચાર તો કરો. એ વાણીમાં કાંઈ એવું હોય કે આ બીજાની જે દયા પાળો અને દયા દાન કરો ને ઉપવાસ કરો એવી વાત હોય, એ વાત આદી તો એ તો કુંભારે કહે છે, એમાં નવું શું છે. બધાએ કહે છે કે દાન કરો દયા કરો દયા પાળવીને ઉપવાસ કરો, એમાં નવું શું કહ્યું. અને એવું તો એને અનંતવાર કર્યું છે, આ જીવે એ એવી દયા પાળીને દાન કર્યા એ તો અને ઉપવાસ કર્યા એવું તો અનંતવાર કર્યું છે. એથી એ આગળ વધ્યો જ નથી, એ જ કર્યું ને એમાં જ સંતોષ આવી ગયો, એને ધર્મ માની અને જીવન પૂરું કર્યું. એટલે કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ એનાથી આગળ વધો, એ તો શુભભાવ માત્ર છે અને એવા શુભભાવ એ તો બંધનું કારણ છે. હવે કંઈક સમજો, હવે સમજો અને શુદ્ધ ભાવ જે મોક્ષનું કારણ છે એને ગ્રહણ કરો. એમ કહેવા માટે થઈને વારંવાર કહે છે કે આ શુભભાવ જે બંધનું કારણ છે એ ધર્મ નથી, એને ધર્મ માનવાની ભૂલ તો અનાદિમાં અનંત વાર કરી છે. એટલે તો એ દેવલોકમાં પણ ગયો છે પણ સમ્યક દર્શન વિના એ રખડ્યો છે. બહુ સરસ રીતે આખી વાત મૂકી છે, સમજવાનું આમાંથી આ છે. હવે એક બહુ મહત્વની વાત પણ ગુરુદેવ સાથે સાથે કહે છે, આ જયારે એમ એક બાજુ કહે છે કે ભાઈ આ જે જે ભાવ છે તે શુભભાવ છે, છતાં પણ સાથે બીજી પણ વાત કરે છે અને શા માટે કરે છે એ પણ આપણે સમજીએ. આગળ અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ રાત્રિ ભોજન કરવું એ મહાપાપ છે. બહુ શાંતિથી સાંભળવા જેવું છે, રાત્રિ ભોજન કરવું એ મહાપાપ છે. મહા આગળ શબ્દ મૂક્યો છે, પાપ નહીં મહાપાપ છે. કેમ કે એમાં ત્રસ જીવો સહિત અનેક જીવોની હિંસા થાય છે. ત્રસ જીવો એટલે બે ઇન્દ્રિયથી વધુ જે હોય એ આગળ જે એ બધા ત્રસ જીવો. એક ઇન્દ્રિયની હિંસા તો ડગલે ને પગલે થઈ જાય છે પણ અહીંયા તો ત્રસ જીવો ત્રસ જીવોની હિંસા થાય છે, ત્રસ જીવો સહિત અનેક જીવોની હિંસા થાય છે. વળી તીવ્ર લોલુપતા વિના રાત્રિ ભોજન હોતું નથી. ભોજન પ્રત્યેની તીવ્ર લોલુપતા વિના રાત્રિ ભોજન હોતું નથી. તે પ્રમાણે લસણ, ડુંગળી, બટાટા, કાંદા, ગાજર બધું જ આવી ગયું એમાં, આદિ કંદમૂળ કે જેમાં અનંતા નિગોદના જીવ વિદ્યમાન છે, એમાં અનંતા નિગોદના જીવ રહ્યા છે, તેનું ભોજન કરવું એ પણ મહાપાપ છે. આ કંદમૂળ, કંદમૂળની એક ઝીણી કણીની અંદર અસંખ્ય જીવ હોય છે, એ નિગોદના જીવ છે. નિગોદના જીવને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ શરીર હોતું નથી, પોતાનું સ્વતંત્ર શરીર હોતું જ નથી. એક શરીરની અંદર અસંખ્ય જીવો, અને એ જન્મે ને મરે, જન્મે ને મરે. એક શ્વાસ લઈને મૂકીએ એટલામાં એના 18 ભાવ થાય એવા એ જીવો. બિચારા શું કરે, કેવી રીતે એમાંથી નીકળે? આ જીવ નિગોદમાંથી નીકળ્યો છે. નિગોદમાંથી નીકળ્યો એટલે રત્ન ચિંતામણી મળ્યો એના જેવું છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે અરે ભાઈ, એવું એ ભોજન કરવું એ તો મહાપાપ છે. આગળ કહે છે કે અરે ભાઈ, તને ખબર નથી પણ એ કંદમૂળના અનંતા જીવોમાં તારા પૂર્વના અનેક માતા પિતા અને સંતાનના જીવ પણ છે. તેની અંદર તારી પૂર્વની અનંત માતાઓ છે. એવા કંદમૂળનું ભક્ષણ શું તને શોભે છે? જરા વિચાર તો કર. ઉપર પહેલા એમ કહ્યું કે સ્વભાવ છે એ બંધનું કારણ છે, અને બીજી તરફ આ વાત કરી તો આવું શા માટે કહ્યું હશે ગુરુદેવે? જેને જેને શુદ્ધ ભાવની રૂચિ થાય ને, એને આવા રાત્રિ ભોજન પણ હોય નહીં અને આવા કંદમૂળ આદિ ના આહાર પણ હોય નહીં. માત્ર આ સ્વાધ્યાય આપણે કરીએ એટલે કઈ ધર્મ થઈ જાય છે એમ નથી. એને માટેનો જયારે પુરુષાર્થ ઉપડે છે તો સહજ રીતે જયારે પરભાવને છોડવાની વાત આવે છે તો પછી આ વસ્તુ તો શું ચીજ છે, આ કંદમૂળ આદિ તો શું ચીજ છે, તો છૂટી જ ગયા હોય કે તો એને છૂટેલા હોવા જ જોઈએ. રાત્રિ ભોજનનો તો એને વિકલ્પ આવવો ના જોઈએ. રાત્રિ ભોજન તો લોલુપતા વિના થતું જ નથી. એવી લોલુપતા પડી હોય, એવી લોલુપતા પડી હોય એને શુભાવે નથી થતા, એ તો અશુભમાં જ રહ્યો છે. અહીંયા તો શુભને છોડવાની વાત કરીએ છીએ અને ત્યાં તો હજી અશુભને છોડ્યું નથી. ગુરુદેવ એમ કહે છે અહીંયા કે જરા વિચાર તો કર. અહીં કહે છે કે એ સર્વ હિંસાના ભાવ તો અપરાધ અને પાપ છે જ, પણ એની દયા પાળવાનો જે શુભ રાગ, જે શુભ ભાવ થાય છે એ પણ છોડવાની વાત છે, એ પણ અપરાધ છે, એ પણ ગુનો છે. તું તો હજી અશુભમાં પડ્યો છે, હજી તો તને રાત્રિ ભોજનની રૂચિ છે અને તને હજી તો કાંદા બટાટા અને ડુંગળી ખાવા છે. અરે રે, તું ક્યાં જઈશ ભાઈ? બહુ સરસ વાત ગુરુદેવ મૂકી છે કે આપણે ધ્યાન નથી રાખતા, આપણે યત્નપૂર્વક રહેતા નથી. આ બેકયાર્ડની અંદર ઘાસ કપાય છે, આ ઘાસ કપાય છે અને આપણને દુઃખ નથી થતું એવી જડતા આપણને, આપણે આ સ્વાધ્યાય કરનારને આવું હોય? આ સાવર લઈએ અને પછી સાવરમાં કેટલું પાણી વેડફાય છે એનો વિચાર પણ ના કરીએ એવું આપણને હોય? આ બધાનો વિચાર કરવો જોઈએ ભાઈ, એટલે આ વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે.